वर्णिवेशरमण्यदर्शनं मन्दहासरुचिरनन्दनं पूजितं सुरनरोत्तमेन मुदा धर्मनन्दनमहं विचिन्तये। हे हरि हे नाथ मारा दया करो घनश्याम, हमारी एक ज आश छे तमे राजी थाओ मारा श्याम। सर्वे वृत्ति अमारी हरी थावो तमो मा विराम, केवी आशीष आप जो नूतन वर्षे घन श्याम, आ नवला वर्षे जानिए तमोने ज एक करता अकर्ता पणे रहिए अमे सदा, तमारो ज आनंद मळो प्रभु। मारा वाला श्री हरि राम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नीलकंठाय सरजुदासाय नमो। वाला भक्तो, आजे तमे कीर्तनो घणा कर्या, प्रेमानंद स्वामीना पद ઉપર આપણે વાતો કરીએ છીએ। ચાર દિવસ વયા ગયા, આપણું અડધું પદ જ થયું છે, તો હું પદ ઉપર જતો રહું છું। ધર્મ કુંવર હરિ કૃષ્ણજી, હે ધર્મ કુંવર હરિ કૃષ્ણ ચરણ નખ ચંદ્ર ને, ધર્મ કુંવર હરિ કૃષ્ણ પ્રેરક, પરંતુ એના પહેલા સદા સાકાર છે દિવ્ય નરાકૃતિ નાથજી, આટલી પંક્તિ સમજવાનો પ્રયાસ કરીએ। કોઈ પ્રશ્ન પૂછો તો કે ભગવાન સાકાર કેમ છે, ઘણા બધા શાસ્ત્રોમાં તો ભગવાનને નિરાકાર બતાવ્યા છે અને હરિસ્મૃતિમાં જ્યોતિ સ્વરૂપ લખ્યા છે, તો પછી શું એમ સરખું સમજાય એવું કહો. વાલા ભક્તો, મને આવડે એવો પ્રયાસ કરું છું, બધા રાજી રહેજો. ભગવાન સાકાર કેવા છે ને કેમ છે? પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન સદા સાકાર છે, દિવ્ય છે, નરાકૃતિ નાચજી. પ્રથમ તો સદાનો અર્થ સમજી લઈએ. સદા એટલે અખંડ, ત્રણેય કાળમાં કોઈ એવો કાળ નહોતો કે જેમાં ભગવાન નિરાકાર હતા. કોઈ એવો કાળ હોઈ શકે જ નહીં કે એ કાળમાં ભગવાન એક સેકન્ડ પૂરતાય નિરાકાર સ્વરૂપે થયા હોય, રહ્યા હોય, એવું અસંભવ છે. ભગવાન તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં સદા સર્વદા સાકાર છે, સાકાર જ રહે છે, સાકાર જ રહેવાના છે. ક્યારેય પોતાનું સ્વરૂપ પરમાત્માએ અદૃશ્ય કરી નિરાકાર સ્વરૂપે ભગવાન રહ્યા હોય કે રહેતા હોય કે ક્યારેય રહેવાના છે એવું માનવું નહીં. ભગવાન સદા સાકાર છે. સદાનો અર્થ કર્યો ત્રણેય કાળમાં. કરોડો યુગો ભૂતકાળમાં જતા રહો, એથી વધારે જતા રહ્યો, એથી વધારે જતા રહ્યો, તે દિયે ભગવાન જેવા છે એવા જ સાકાર દિવ્ય મૂર્તિ છે. અત્યારે પણ એમનામ છે. અને યુગો ભવિષ્યકાળમાં જતા રહ્યો તમે, તો પણ ભગવાન તો એવા ને એવા દિવ્ય મૂર્તિ જ છે. વાલા ભક્તો, સદા શબ્દનો અર્થ તમે સમજી ગયા. સતત કરોડો કાળ સુધી ભૂત ભવિષ્ય ને વર્તમાન ભગવાન સાકાર છે. સાકાર એટલે શું? આકારવાળા. ભગવાનને દિવ્ય આકાર છે, મૂર્તિ છે. અચ્છા, તો પછી શાસ્ત્રમાં ભગવાનને જ્યોતિ સ્વરૂપ કયા છે, નિરાકાર નિરંજન કયા છે? શાસ્ત્ર બે પ્રકારની વાત કેમ કરે છે? શાસ્ત્રો ક્યાંક ભગવાનને મૂર્તિમાન કહે અને ક્યાંક પરમાત્માને મૂર્તિ રહિત કહે છે, એનું કારણ શું? એનું કારણ એવું છે ભક્તો, ભગવાનને જ્યારે શાસ્ત્રો સાકાર કહે છે, મૂર્તિમાન કહે છે, ત્યારે માણસો ભગવાનને આપણી જેવા જ માઇક સમજે છે અને એવું સમજે છે કે ભગવાનને પણ આપણા જેવું શરીર હશે કે જે શરીર વિકારોવાળું છે, જે શરીર ઉપજે છે, લય થાય છે. અગર માની લો કે ભગવાનનું શરીર છે માટે એમનામ રહેતું હોય, પણ એ શરીર માઇક છે, એટલે સાકાર જ્યારે ભગવાનને કહેવામાં આવે ત્યારે ભગવાનને માઇક સમજી લે છે માણસો. એટલે ભગવાનને ક્યારેય માઇક આકાર નથી, પરમાત્માના સ્વરૂપમાંથી માયાને કાઢવા, માયાનો નિષેધ કરવા માટે શાસ્ત્રકારો પરમાત્માને નિરાકાર કહે છે. નિરાકાર સત્તા માત્ર બ્રહ્મ કહેવાથી સાંભળનારાને એવું મનમાં જરૂર થાય કે ભગવાન તો દિવ્ય દિવ્ય પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ છે, પણ ભગવાનમાં માયા નથી. માયિક ભાવ ટાળવા માટે જ ભગવાનને શાસ્ત્રમાં નિરાકાર કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ કહ્યા છે, નિરંજન કહ્યા છે. પરંતુ ભગવાન સદા સાકાર છે. પરમાત્માને વિશે માયા કોઈ કાળે છે જ નહીં. ભગવાનના સ્વરૂપમાં માયાને કલ્પાય જ નહીં, મનાય જ નહીં, કદી નહીં, કોઈ કાળમાં નહીં. કેમ જે ભગવાન દિવ્ય છે, ભગવાનનો આકાર આખો દિવ્ય છે. માયિક અને દિવ્ય આ બે શબ્દ સામસામા છે. સાકાર અને નિરાકાર આ શબ્દો પણ સામસામા છે. થોડું ધ્યાન રાખીને સાંભળજો. માયિક એને કહેવાય કે જે માયામાંથી થયું હોય, જે જડ હોય, જે વિકારવાન હોય, જે થાય અને જાય એવું હોય, અર્થાત માયા સંબંધી જે હોય એને માયિક કહેવાય છે. દિવ્ય કોને કહેવાય એ સમજી લો. દિવ્ય એને કહેવાય જેનો નાશ ન હોય. નાશ ન હોય એટલું નહીં, પરંતુ જેમાં જડ અંશ ન હોય એક પણ, માત્ર ચેતના હોય, માત્ર આનંદ, માત્ર ચૈતન્ય, એને દિવ્ય કહેવાય. માત્ર જ્ઞાન, કેવળ જાણપણું, જડ રહિત, જડભાગ વિનાનું, તો દિવ્ય તો બે જ વસ્તુ છે, એક આત્મા અને બીજા પરમાત્મા. એમાં આત્મા છે એ દિવ્ય છે, નિર્વિકારી છે, માત્ર જ્ઞાન, માત્ર જાણપણું, માત્ર ચૈતન્ય, માત્ર પ્રકાશ, માત્ર સત્તા, માત્ર વસ્તુ છે, અને ત્રિકાળમાં જેવો છે એવો જ છે આત્મા. અબજો વર્ષ સુધી શરીરમાં રહે તો પણ આત્મા ક્યારેય શરીર બની જતો નથી. શરીર માયા છે, શરીર માયિક છે, આત્મા માયા પર દિવ્ય વસ્તુ છે. આત્મા ક્યારેય નથી માયા બની જતો, કે આત્મા ક્યારેય નથી પરમાત્મા બની જતો. આત્મા યુગો સુધી માયિક આકારમાં વર્તે અને એમ જ માને કે હું આ છું, તો પણ આત્મા ક્યારેય દેહ થઈ જતો નથી. એ તો માત્ર એનું અજ્ઞાન છે. તેમજ આત્મા ભગવાનના દિવ્ય આકારમાં વર્તે અને એમ માને હું આ જ છું, અવલબાઈની જેમ, તો પણ ક્યારેય આત્મા પરમાત્મા બની જતો નથી. તે જેવો છે એવો એમને એમ જ રહે છે. પરંતુ એ આત્મા દિવ્ય મૂર્તિ નથી, છે દિવ્ય પણ માત્ર તેજ, માત્ર ચેતના, માત્ર અહમ અસ્મિ ઇતિ બોધ, હું છું એવું જ્ઞાન. તે આત્મા અણુસરખો સૂક્ષ્મ છે, અલ્પજ્ઞ છે. એનો આત્મા ભગવાનની જેમ ઉપાસના કરે એમ મહત થતો જાય છે. આજ્ઞામાંથી મહાતેજ સુધી આત્મા મોટો થાય છે. અને આત્મા જ્યારે ઈશ્વર થાય ત્યારે એને સર્વજ્ઞ કહેવાય છે. અને એ આત્મા જ્યારે ભગવાનનો મુક્ત થાય છે ત્યારે તેને ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય છે. અને ભગવાનના દિવ્ય આકારને ધ્યાને કરીને આત્માના ચૈતન્યનો આકાર બંધાય છે. આત્મા ચેતન છે, એમાંથી વહે છે એ ચૈતન્ય છે જ્ઞાન. આત્મા જ્ઞાન પણ છે અને જ્ઞાનવાન પણ છે. એમાં આત્માનું જે ચેતનનું જે ચૈતન્ય છે તે ભગવાનના ધ્યાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે, ત્યારે આત્મા પણ સાકાર થઈ જાય છે. પણ ભગવાનના અવલંબને આત્માનું ચૈતન્ય ભગવદ આકારે થઈ જાય છે. પરંતુ એવી રીતે આત્મા યુગોના યુગ ભગવાનમાં ડૂબ્યો રહે તો પણ કદી ભગવાન થતો નથી, તે અનાદિ મુક્ત થાય છે. આત્મા છે દિવ્ય, પરંતુ એ નિરાકાર છે. ભગવાન દિવ્ય છે અને સાકાર છે. આત્મામાં અને ભગવાનમાં બંને દિવ્ય હોવા છતાં જે ડિફરન્સ છે, ફરક છે, એને તમે સમજવાનો પ્રયાસ કરજો. આપણને આપણી જગ્યાનો ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોણ છીએ. જો આપણે આપણી જગ્યાનો ખ્યાલ ન હોય તો દોઢ વિચિત્ર પ્રકારના પણ જાગે, ભગવાન થઈ જવાનોય શોખ જીવને થાય ખરો. આધ્યાત્મિક માર્ગમાં ભગવાન ભજતા મુમુક્ષુને જેમ જેમ આગળ સ્થિતિ જાય એમ એની કક્ષા પ્રમાણે એને નવા નવા અંદરથી ઉમળકાનો શોખ પણ જાગે. જેમ જેમ એની શક્તિ ભગવાનને ભજતા ભજતા વિકસતી જાય, જેમ વધારે મોટો શક્તિશાળી થતો જાય, એમ વધારે મોટા વધારે શક્તિશાળી સંકલ્પો અને પેટમાં ગોટા પણ ઉપજે. પરંતુ આત્મા તો સદૈવ ભગવાનનો દાસ છે. કોઈ કાળે કોઈનો સ્વામી થઈ શકે એવી પરિસ્થિતિ એની છે જ નહીં. જેમ નારી એ નારી જ રહે, એ ગમે એવી હિંમતવાળી ને તાકાતવાળી હોય તો પણ એ પુરુષ ન થઈ શકે, એમ કોઈ જીવ પુરુષોત્તમ થઈ શકતો જ નથી, વધીન પુરુષ થાય છે. પુરુષોત્તમ નહીં, પરંતુ આત્મા છે દિવ્ય અને ભગવાન દિવ્ય છે. બંને દિવ્ય છે, પરંતુ ભગવાનમાં બે વાના છે, આત્મામાં એક વાનું છે. તમે કહેશો ભગવાનમાં બે વાના કયા? ભગવાન દિવ્ય આકાર હોતા પોતાની મૂર્તિમાંથી એટલું બધું દિવ્ય ચૈતન્ય નિરાકાર તેજ વહે છે ભગવાનના સ્વરૂપમાંથી, કે એ તેજ એટલું બધું વિસ્તારમાં છે કે એનો અંત હજી સુધી કોઈ જોઈ શક્યો નથી. આ તેજ ભગવાનનું ચૈતન્ય તેજ ક્યાં સુધી જાય છે હજી સુધી કોઈ નહીં, એનો એન્ડ નથી આવ્યો. ભગવાનની મૂર્તિના દર્શન લોકો પામે, પરંતુ ભગવાનની મોટાઈના માપને કોઈ પામતું નથી. ભગવાનની દિવ્ય મૂર્તિમાંથી નીકળતો દિવ્ય પ્રકાશ છે એ જબરજસ્ત આકાશ છે, અને એને ચિદાકાશ કહીએ છીએ. ચિદ આકાશ, ચિદ અચિદ થોડું ધ્યાનથી સમજી લો. આપણો જે આ આકાશ છે એ ભૌતિક આકાશ છે, માયિક આકાશ છે. દુનિયાનો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન થયો, એને પણ એ ખબર પડી કે આ આકાશ છે ને વળે છે, વળે બેન્ડ વળે છે. તમારા મારા માથામાં ન આવે એવી એણે વાત કરી હતી. એ મરી ગયો ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ એની ખોપરીનું સંશોધન કર્યું હતું કે આમાં શું એવું હતું કે આ એટલું બધું જાણતો હતો, પણ ખોપરીમાંથી તેને કાંઈ હાથે આવ્યું નહીં. પણ એણે વાત કરી હતી, એ વાત આપણા હિન્દુ વૈદિક વેદો સાથે મળતી આવી. આ આકાશ ભૌતિક છે એટલે વળે, સવાલ જ નથી. પણ ભૌતિક આકાશની અંદર એક અભૌતિક આકાશ છે, ચિદાકાશ છે, એ ભગવાનના સ્વરૂપનું તેજ છે. જોકે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ભગવાનનું પણ તેજ છે, અક્ષરનું પણ તેજ છે, અક્ષર મુક્તનું તેજ, મહાપુરુષનું તેજ છે અને આપણા આત્માનું પણ તેજ છે. આ બધાયનું બધે જ અસ્તિત્વ હોય છે, પરંતુ ભગવાનની જેને જેટલી ઉપાસના હોય એટલું એનું ચૈતન્ય ભગવાનના ધ્યાને કરીને વિસ્તર્યું હોય, એટલું અસ્તિત્વ એનું બ્રહ્મ કહેતા વિશાળ થયું હોય છે. તમને દાખલો દઉં તો આપણું ચૈતન્ય આપણે અણુ સરખા હોવા છતાંય નેથી શિખા સુધી આપણું ચૈતન્ય વ્યાપ્ત હોય, તદુપરાંત વિશ્વમાં આપણને જેટલી ખબર હોય ત્યાં સુધી આપણું ચૈતન્ય વિલસતું હોય. દેવતાઓનું ચૈતન્ય ત્રણ લોક પૂરતું પર્યાપ્ત હોય, ઇન્દ્ર ત્રણ લોકનો રાજા હોય એનો એટલો વિસ્તાર હોય ભગવાનના ભજનના પ્રતાપે. બ્રહ્માનું 14 ભુવન સુધી ચૈતન્યને સત્તા અને સામર્થ્ય વિલસતી હોય, જ્યારે વૈરાટનું એનાથી વધારે, પ્રધાન પુરુષનું એના ક્ષેત્રમાં, તો મહાપુરુષનું અનંત બ્રહ્માંડમાં ચૈતન્યને સામર્થ્ય વિલસી રહ્યું હોય છે. તો અક્ષરનું તો એનાથી વધારે અને પૂર્ણ પુરુષોત્તમનું સર્વથી વધારે બધે જ અસ્તિત્વ અને સામર્થ્ય તેજ પ્રકાશ હોય છે. વાલા ભક્તો, હું એ વાત કહેતો હતો કે ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી નીકળતો દિવ્ય જે આકાશ, પ્રકાશ, ચિદાકાશ જે કહો તે, એ જ જબરજસ્ત ભૂમિ છે. એમાં અક્ષરધામ, મુક્તો અને અનંત બ્રહ્માંડો, માયા, જીવ બધી જ વસ્તુ રહી છે. એ જ ભૂમિ છે રહેવાની, એ જ આધાર છે. અને જ્યાં ભગવાન નથી ત્યાં પછી કશું જ નથી, નહીં જળ, નહીં ચીદ, નહીં અંજવાળું, નહીં તેજ, નહીં આકાશ, નહીં કાળ, કશું જ નથી. ભગવાન છે, અહીંયા બધું છે, ભગવાન વિનાનું કાંઈ નથી. પરંતુ મારે સમજાવવું છે જળાકાશ અને ચિદાકાશનો ડિફરન્સ. જળ આકાશ આપણો છે, આકાશ જળ છે, આમાં કોઈ જ્ઞાન નથી. મગજ ચલાવજો. અને ભગવાનની મૂર્તિમાંથી નીકળતો કરોડો કરોડો સૂર્યના જેવો ચૈતન્ય જે પ્રકાશ છે, એ પ્રકાશ જ્ઞાન છે, જ્ઞાન માત્ર ચેતના. અને એનો દસેય દિશાઓમાં એટલો બધો વ્યાપ છે કે એનું કોઈ માપ જ નથી. અને એટલું ધ્યાનમાં રહે ભગવાનની દિવ્ય મૂર્તિ અને ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો એમનો દિવ્ય પ્રકાશ, બંને તત્વ બે નથી પરંતુ તત્વ એક જ છે. ભગવાનની મૂર્તિ અને મૂર્તિમાંથી નીકળતો પ્રકાશ એ બે વસ્તુ નથી, માત્ર એક જ વસ્તુ છે, એક જ છે એ બંને. પરંતુ એક, માત્ર એક જ ભગવાન જ એવા છે કે સાકાર દિવ્ય મૂર્તિ આંખો હાથ પગવાળા હોવા છતાંય એના એ સ્વરૂપમાંથી કરોડો સૂર્ય જેવો ચેતન જ્ઞાન પ્રવાહ અનંત કાળથી અનંત દેશમાં વહી રહ્યો છે, ત્યારે એ ભગવાન જેવો બીજો કોઈ જીવ નથી, કોઈ દેવ નથી, કોઈ ઈશ્વર નથી, કોઈ દેવી નથી, કોઈ મુક્ત નથી, એના જેવું બીજું કોઈ નથી. કેમ જે બીજા દિવ્ય ખરા, પણ એ તમામ આત્માઓ આકાર વિનાના છે. જ્યારે ભગવાન સાકાર છે અને પ્રકાશે કરીને નિરાકાર પણ છે. નિરાકાર એનો પ્રકાશ છે અને સાકાર મૂર્તિ તે પ્રકાશનું કારણ ભગવાન પોતે છે. મૂર્તિ કારણ છે અને પ્રકાશ એનો કાર્ય છે. મૂર્તિ અને મૂર્તિનું તેજ એ બંને વચ્ચે કાર્ય કારણ ભાવ છે, પરંતુ તત્વ બે નથી એટલો ખ્યાલ રાખજો. આપણે ભગવાન જેવા નથી, આપણે તો માત્ર અણુસરખું જ્ઞાન છીએ, માત્ર જ્ઞાન, અલ્પ જ્ઞાન, જાણપણે યુક્ત. ભલે આપણે દિવ્ય છીએ, ચૈતન્ય છીએ, પરંતુ પરમાત્માની ભક્તિ, ધ્યાન, ઉપાસના, ઉપાસના દ્વારા જ જીવમાં જે કાંઈ મોટપ આવે છે તે આવે છે. પરંતુ ભગવાનને જો જીવ છોડી દે તો માત્ર એ એક અણુસરખું જ્ઞાન રહે, બસ, બીજું કશું ના રહે. અને એ જ્ઞાન પણ પરમાત્માનું પ્રકાશ પ્રકાશે છે. જો ભગવાન સંકલ્પ કરે કે આ આત્માને એનું જ્ઞાન સ્ટોપ, તો આત્માને એ પણ ખબર ન પડે હું છું કે નહીં. આત્મા સેમ માયા જેવો જડ પણ થઈ જાય. ભગવાનમાં એટલી સામર્થ્ય છે કે માયિક પદાર્થને દિવ્ય કરી નાખે, કહેતા જ્ઞાનમય કરી નાખે, અને જ્ઞાનમય દિવ્ય આત્માને પણ ભગવાન ધારે તો જડ કરી નાખે. કેમ છે, ભગવાન આત્માની અંદર રહ્યા છે, બહારે રહ્યા છે. બરાબર ધ્યાન દેજો, ભગવાન સાકાર કેવી રીતે છે, નિરાકાર કેવી રીતે છે, પોતાના પ્રકાશે કરીને પરમાત્મા નિરાકાર છે, અને પ્રકાશનું કારણ ભગવાન પોતે સાકાર છે. પરંતુ એટલો ખ્યાલ રાખજો કે એ પરમાત્માનું અનંત અનંત એન્ડ રહિત પ્રદેશમાં વહેતું એ તેજ, એ જ જબરજસ્ત મોટો ચિદાકાશ છે, એમાં ભગવાન પુરુષોત્તમ બરાબર કેન્દ્રમાં રહે છે. અનંત મુક્તો પણ એ ભગવાનની સાથે રહે છે. એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના પ્રકાશ વડે કરીને અનંત આત્માઓમાં પ્રવેશ કરીને રહ્યા છે, અને એને જ અંતર્યામી સ્વરૂપ કહો, અથવા તો ભગવાનનું કર્તાપણાનું સ્વરૂપ કહો. ભગવાનના તેજને પણ કર્તૃત્વ શક્તિ છે, અર્થાત એ તેજ છે, એ જ ભગવાનનું કર્તા નામનું અદ્ભુત ઐશ્વર્ય છે. માટે એ તેજને પણ સાકાર જેવું જાણવું, એમ ભગવાન સ્વામિનારાયણની વચનામૃતમાં આજ્ઞા છે. હવે આત્માનો અને પરમાત્માનો ભેદ તમને સમજાઈ ગયો છે વ્યવસ્થિત, બંને દિવ્ય હોવા છતાં. હવે ભગવાનની એક શક્તિ છે જેને આપણે માયા કહીએ છીએ, એ એક એવો વિચિત્ર પદાર્થ છે કે એ ભગવાન સંકોચ કરે તો પરમાણુ થઈ જાય, અને ભગવાન એ પદાર્થને જો વિકસાવે તો કરોડો બ્રહ્માંડ રૂપે થાય, એવી ભગવાનની અદ્ભુત શક્તિ અને માયા કહેવાય છે. આવા માત્ર એક ભગવાન છે. હવે એ પરમાત્મા સદાય દિવ્ય સાકાર મૂર્તિ છે, અને મૂર્તિનું તેજ નિરાકાર છે, અને શાસ્ત્રમાં નિરાકાર ક્યાંય કયા હોય તે માત્ર તેજને જ જેણે ભાળ્યું છે, અનુભવ્યું છે, એવા માણસોએ નિરાકાર ગાયા હોય, કહ્યા હોય અને પ્રવર્તાયું પણ હોય. પણ તેજનું કારણ દિવ્ય સાકાર આકાર સુધી જે ધ્યાન ભજનમાં પહોંચ્યા હોય એ ભગવાનને ક્યારેય નિરાકાર બોલે નહીં. કેમ જે એને ખબર હોય કે આ દિવ્ય ચેતના વહી રહી છે, તે પેલી સાકાર મૂર્તિમાંથી જ વહી રહી છે. હવે એક બીજો ખ્યાલ ભગવાનના ભક્ત એ રાખે કે ભગવાન અને ભગવાનનો પ્રકાશ બંને એક તત્વ હોય. જ્યાં જ્યાં ભગવાનનો પ્રકાશ છે ત્યાં ત્યાં એવા જ ભગવાન સાકાર છે, કારણ કે એક જ વસ્તુ છે. એટલે આ બ્રહ્માંડમાં નહીં, કરોડો બ્રહ્માંડમાં જ્યાં જ્યાં ભગવાન પોતાનું સ્વરૂપ બતાવવા ઈચ્છે છે ત્યારે તરત જ ત્યાં ભગવાન દેખાય છે, ક્યાંયથી આવ્યા કે ગયા એવી વાત નથી. ત્યાં ભગવાન દેખાય છે, દેખાય છે એ અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ બે નથી. અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ અહીંયા તમને દેખાય છે, કેમ જે ભગવાનને કશું દૂર નથી, કશું નજીક નથી. એ જ ભગવાન સર્વત્ર પોતે એવા ને એવા બિરાજે છે, એને જ ભગવાનનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. ભગવાન આ સૂર્યના કિરણો જેમ વ્યાપકપણે બધે વ્યાપ્યા છે, એમ નિરાકારપણે વ્યાપેલા નથી. ભગવાનનું નિરાકાર સ્વરૂપ તો એમ કહેવાય છે કે ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો જે દિવ્ય પ્રકાશ છે તે સર્વત્ર છે, અને ભગવાન અને ભગવાનનો પ્રકાશ બે વસ્તુ નહીં હોવાથી ભગવાન પણ સર્વત્ર થયા, અને જ્યાં જેવું રૂપ ભગવાન દેખાડવા ધારે એવું ત્યાં દર્શન કરાવડાવે છે, એમ જ ભગવાનનું સર્વત્ર સાકારપણે જ વ્યાપકપણું છે. ભગવાન નિરાકાર કોઈ દિવસ નથી. આવી રીતે ભગવાનનું સ્વરૂપ સાકાર સમજવું. હવે એક બીજી વાત ઉપર ધ્યાન દઉં છું. જેમ આત્મા અને પરમાત્મા બંને દિવ્ય હોવા છતાં બંનેમાં જે ભેદ છે તે તમારી આગળ કહ્યો. આત્મા ક્યારેય પરમાત્મા થઈ શકે નહીં, અને જે આત્માને પરમાત્મા થવાનો અંદરથી સંકલ્પ કે શોખ જાગે છે તે આત્માઓ જ દેવ, વૈરાટ, ઈશ્વર વગેરે મોટી પદવીઓ પામે છે, અને તે તેવા સ્થાનકોમાં રહી ભગવાન પાસેથી ઐશ્વર્યો માગી અને એવી રીતે ઐશ્વર્યો ભોગવે અને પોતાના આશ્રિતોના સંકલ્પો પૂરા કરે, એમને સુખ આપે. તે બધા જ લોકો પોતાના સેવકો પાસેથી સેવા સ્વીકાર કરે છે અને પોતાના સ્વામી પુરુષોત્તમને સેવા સમર્પણ કરે છે. એક બાજુ તેઓ હાથ જોડી રહ્યા છે, બીજી બાજુ તેઓ અભય વર આપી રહ્યા છે. અને એવા ઈશ્વરોને ચાર હાથ હોય છે, બે હાથ પુરુષોત્તમને જોડવા માટે અને બે હાથ સેવકોને આમાં આશીર્વાદ દેવા માટે. સેવકો પાસેથી પૂજા સ્વીકારે છે અને પુરુષોત્તમની પૂજા કરે છે, અને ભગવાનની પાસે તો આવી અનેક વિભૂતિઓ, અનેક સ્થાનકો, અનેક ધામો, અનેક અનેક સમૃદ્ધિઓ છે. પોતાના ભક્તને જેવા શોખને જેવું હોય એવું ભગવાન એને આપે ને પૂરું કરે ને જલસા કરો. પરંતુ એક પરમાત્મા સિવાય જ જેને કાંઈ ન જોતું હોય એને ભગવાન પોતાના ધામમાં પોતાની સેવામાં રાખે છે. આ વાત મેં અવાંતર કરી, પરંતુ મારે એ સમજાવવું છે કે ભગવાનના અને આત્માના સ્વરૂપમાં જેમ ભેદ છે એમ જ એક બીજી વાત પણ સમજી લ્યો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે એનો જે મેં તમને પ્રકાશ કહ્યો એ પ્રકાશ ચૈતન્ય છે, અને બીજો જે સૂર્યનો, ચંદ્રનો, દીવાનો કે જે કોઈ પ્રકાશ છે એ પ્રકાશ ચૈતન્ય નથી. પરંતુ આત્માનો પ્રકાશ ચૈતન્ય છે અને ભગવાનનો પ્રકાશ ચૈતન્ય છે, અક્ષરધામનો પ્રકાશ ચૈતન્ય છે. પરંતુ પ્રકાશ શબ્દ જ્યાં નામ આવે ત્યાં હું અને તમે સૂર્યના પ્રકાશ જેવો, દીવાના પ્રકાશ જેવો, મશાલના પ્રકાશ જેવો આત્માને અથવા આત્માના પ્રકાશને સમજી લઈએ છીએ, કાં ભગવાનના પ્રકાશને સમજી લઈએ છીએ. પરંતુ પ્રકાશ શબ્દ ચૈતન્યનો દ્યોતક છે, એ માત્ર અંજવાળાનો દ્યોતક નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે અને તેના છેલ્લા વચનામૃતમાં એમ કહ્યું કે એ જ આત્માને સૂર્ય જેવો કહીએ છીએ એ તો દ્રષ્ટાંત દેવા ખાતર છે, બાકી સૂર્યમાં અને આત્મામાં ફેર છે. કેમ જે સૂર્યનો પ્રકાશ છે એ જડ છે, કેમ જે આ કિરણો છે એને આપણે હાથ ડાળીએ તો સૂર્યના કિરણો પાછા ન વળે, અને આત્મા તો ચૈતન્ય છે, આમ કીડીને અડો તો પાછી વળે. કેમ જે એમાં જ્ઞાન છે, એમ આત્માના પ્રકાશમાં ચેતના છે ને આત્મામાં પણ ચેતના ને એના ચૈતન્યમાં પણ ચેતના કહેતા જ્ઞાન છે. એટલે ભગવાનનો જે ચિદાકાશ છે એ સમગ્ર જ્ઞાન છે, મહાવિસ્તારવાન જ્ઞાન છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે ને કે અમે અમારા એકરસ પરિપૂર્ણ જે બ્રહ્મ તેની સાથે અમે અમારો આત્મા લીન કરી રાખ્યો છે. અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમની અમે ઉપાસના કરીએ છીએ. તો એ જે ભગવાનનો જે દિવ્ય પ્રકાશ અને આ આકાશ એ બેયમાં એ ફેર છે કે એ પ્રકાશ એટલે કે ચેતના જ્ઞાન જ્ઞાન જ્ઞાન, અને આ આકાશ એટલે કે નર્યું અજ્ઞાન. અને ભગવાનના શરીરમાંથી નીકળતું ચૈતન્ય પ્રકાશ એટલે કે નર્યું ચૈતન્ય, અને સૂર્યમાંથી નીકળતો પ્રકાશ એટલે કે નર્યું જળ તત્વ, એમાં ચેતના નથી. પ્રકાશ નામ હોવા છતાં ચેતના નથી. અને ભગવાનની મૂર્તિમાંથી નીકળતો પ્રકાશ કહીએ છીએ, પરંતુ એ પ્રકાશ એટલે કે સૂર્યના અંજવાળા જેવું નહીં, પ્રકાશનો અર્થ જ થાય છે જ્ઞાન. મારી વાત સમજાય છે તમને? કોશિશ કરો. પ્રકાશનો અર્થ થાય છે જ્ઞાન, અંજવાળું નહીં. આ સૂર્યના અંજવાળાને જ્ઞાન કશું જ નથી, પરંતુ આત્માના અંજવાળાને જ્ઞાન છે. આ આકાશના ટુકડા તમે કરો તો એ ટુકડા છે ને એ માત્ર રજકણ જ ગણાય, એમાં કોઈ જ્ઞાન ન હોય. પરંતુ ચિદાકાશના જો તમે ટુકડા કરો, ટુકડા થતા નથી, અખંડ છે, પણ ટુકડા કરો તો એ બધા જ આત્માઓ બને જ્ઞાનવાન. તો ભગવાનનો એવો અનંત અપાર પોતાની મૂર્તિના તેજરૂપ જે જબરજસ્ત ચિદાકાશ છે, એ ચિદાકાશની એક નાનામાં નાની કણકી, એનું નામ આત્મા. આપણે પોતે કણકી છે નહીં, થતી નથી, હું તો દ્રષ્ટાંત માટે સમજાવું છું. આપણે એવા છીએ અને ભગવાન આપણા કરતા એટલા બધા મહાન ને મોટા છે. પરંતુ આત્મા જ્યારે પોતાના ચિદમાં, પોતાના આકાશમાં ભગવાનની મૂર્તિ ભરી દે, પોતાના જ્ઞાનમાં ભરી દે, ધ્યાનમાં ભગવાનને પકડી લે, અને ભગવાનની ઉપાસના દ્વારા ભગવાનને જ્યારે સમર્પિત થાય છે ત્યારે તે આત્મા ભગવાન જેવો થાય છે, ભગવાન નહીં. કોઈ થયા નથી ને કોઈ થાય નહીં. તો વાલા ભક્તો, એ જે ભગવાન દિવ્ય સાકાર મૂર્તિ, તેજ મૂર્તિનું તેજ સર્વત્ર હોય, મૂર્તિ અને તેજ વારંવાર કહું છું એક છે, અને કાર્ય કારણ ભાવ છે. પરંતુ મૂર્તિ અને તેજને આપસઆપ એક જ તત્વ હોવાથી જ્યાં તેજ છે ત્યાં એવા ને એવા સાકાર ભગવાન છે. માટે સર્વત્ર ભગવાન એવા જ દેખાવા સમર્થ છે. જ્યાં જેને દર્શન દેવું હોય ત્યાં સાકાર દર્શન દે છે. માટે એવા જ ભગવાન બધે છે, એવું જ ભગવાનનું મૂર્તિપણે જ વ્યાપકપણું છે. માટે ભગવાન ક્યારેય નિરાકાર કોઈ સ્થળમાં નથી, એમ પરમેશ્વરના ભક્તને સમજવું. બેઠું આટલું, હવે નરાકૃતિ નાશજી એમ કહ્યું, પ્રેમાનંદ સ્વામીના આ એક વાક્ય ઉપર જ વાત કરું છું. સદા સાકાર છે દિવ્ય નરાકૃતિ નાથજી. એક ખામટા શબ્દ વાપરીને કે સદા સાકાર, સદા શબ્દ સમજ્યા, સાકાર શબ્દ સમજ્યા. સાકાર એટલે આકાર, જેમ મનુષ્યનો આકાર છે એવો જ ભગવાનનો આકાર છે, એટલે નરાકૃતિ શબ્દ વાપર્યો. પરંતુ હવે એક વાત બીજી સમજાવવાની કોશિશ કરું છું, જે અતિ અટપટી વાત છે. જો એ વાત સમજાઈ ગઈ તો માણસનો મોક્ષ થઈ ગયો. અને એ વાત છે પ્રગટની. જ્યારે ભગવાન ધરતી ઉપર મનુષ્ય અવતાર લઈને બિરાજતા હોય ત્યારે જે એ પરમાત્માએ શરીર ધારણ કર્યું હોય એ સેમ ટુ સેમ માયાનું શરીર હોય, માયાના તત્વોને જ પરમાત્મા અંગીકાર કરે છે. અને જેમ માણસ જન્મે એમ જ પરમાત્મા જન્મે છે, સેમ ટુ સેમ. અને માણસમાં જેટલા વિકારો હોય એ બધા ભગવાન પોતામાં જણાવે છે. પરંતુ તે મનુષ્ય તો કોઈ કાળે નથી, એ ભગવાન છે. હવે પરમાત્મા તો નિર્વિકારી છે, તેમ છતાંય ભગવાન જ્યારે મનુષ્ય થાય ત્યારે બધા વિકારો એમાં હોય, અસ્થિ વર્ધતે પરિમણતે બધા જ. તોય એ ભગવાન તો જેવા છે એવા જ છે. અને એમનામાં એ જે વિકારો દેખાય છે તે તો માત્ર એમના સંકલ્પે કરીને, યોગ માયાએ કરીને દેખાય છે, પરંતુ પરમાત્માને વિશે કોઈ વિકાર નથી. માટે એ ભગવાનની મૂર્તિ જેવી તમે જોઈ હોય એવી જ મૂર્તિનું ધ્યાન ધરો, એનાથી જ તમે ભગવાન પૂર્ણ પુરુષોત્તમનો સાક્ષાત્કાર પામી શકશો. પરંતુ એ મનુષ્યરૂપ મૂર્તિને તમે માયિક સમજો અને એ મૂર્તિને ધારણ કરનારા ભગવાનને દિવ્ય સમજો તો અહીંયા થાપ ખાઈ જાઓ. અને મનમાં જો એવો સંકલ્પ તમને થાય કે એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ હતું એ તો લક્ષ્મીવાડીમાં બળી ગયું, માટે દિવ્ય ન ગણાય, માયિક હોય તો જ બળી જાય ને, એવો વિચાર ન કરશો. કેમ જે ભગવાનને દેહ ધરવાની અને દેહ મૂકવાની જે રીતિ છે તે અતિ અલૌકિક છે. તે ભગવાન તો ક્યારેક નરસિંહ પ્રભુની જેમ થાંભલામાંથી પ્રગટ થાય, ક્યારેક મા બાપ વિના સીધા હવામાં આકાશમાં પ્રગટ થાય, ક્યારેક મા બાપ થકી ભગવાન દેહ લે, અને ક્યારેક ભગવાન જેમ મનુષ્ય મૃત્યુ પામે ને શરીર પડ્યું રહે એમ પડ્યું રહે, અને ક્યારેક તો હાડ માંસ સહિત ભગવાન અદૃશ્ય થઈ જાય. માટે જન્મ લેવો અને છોડવો એ તો એમની યોગ માયા છે, એ યોગ કળા છે, એમનું ઐશ્વર્ય છે. માટે પરમેશ્વરના નિશ્ચયવાળા જે ભક્તો છે તે ભગવાનની એવી યોગ કળામાં યોગ માયામાં ભૂલા નહીં પડતા, પણ આસુરી માણસો ભૂલા પડે છે. એ ભગવાનને મરી ગયા સમજે છે, ભગવાનને જન્મા સમજે છે, ભગવાનને જતા રહ્યા સમજે છે, ભગવાનને આવ્યા એમ સમજે છે, પરંતુ ભગવાનની યોગ માયામાં ભગવાનના નિશ્ચયે કરીને નહીં મૂજાનારા જે ભગવાનના ભક્તો છે એ ભગવાનને સદા સર્વદા જેવા છે એવા જ જોવે છે, એવા જ જાણે છે, એવા જ માણે છે. એ ભગવાનમાં કદી માયા જોતા જ નથી. ત્યારે તમને સવાલ થશે કે ભગવાને માયાના 24 તત્વો સ્વીકાર્યા અને મનુષ્ય જેવા ભગવાન થયા તો પણ ભગવાનમાં માયા કેમ નહીં? ભગવાનમાં માયા એટલા માટે નહીં કે ભગવાન મનુષ્ય જેવા જ હોય તો પણ મનુષ્ય જેવા નથી. કેમ? જે એ ભગવાન જો ધારે તો એ મનુષ્ય રૂપ મૂર્તિમાંથી જ કરોડો કરોડો સૂર્ય જેવો પ્રકાશ તમને બતાવી શકે છે. એ મનુષ્યરૂપ મૂર્તિ જ સમાધિવાળા ભક્તોને દિવ્ય અક્ષરધામની મૂર્તિ દેખાય છે. અને એ ભગવાન જે જે વસ્તુ અંગીકાર કરે છે તે પણ દિવ્ય થઈ જાય છે. હું એના માટે દાખલો એક દઉં છું કે ભગવાન બગડ ગામમાં હતા અને પેલી ખાખી બાવાની જમાત આવીને ભગવાનને કે પાકા સીધા આપો, ભગવાન કે નથી તો મારવા દડ્યા, તો ભગવાન જાજની ખાણેથી એમાં ઉતરી ગયા, માણકી ઘોડી ઉપર ચડી અંદર ઘોડી હોતા, બાવા બધા પાછળ ગયા ચીપિયા લઈને, તો ભગવાન માણકી ઘોડી સહિત ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને ભીમનાથને માર્ગે નીકળ્યા. જો ભગવાન માયિક હોત, ભગવાનનું શરીર માયિક હોત તો ત્યાં અદૃશ્ય થઈ જાત નહીં અને ભીમનાથને માર્ગે નીકળી શકત નહીં. કેમ? જે માયિક પદાર્થોથી આ થાય નહીં. ભગવાન દિવ્ય મૂર્તિ જ છે, ભલે મનુષ્ય જેવા દેખાય, એ અદૃશ્ય થઈ ગયા, ભીમનાથને માર્ગે નીકળ્યા. અને પરમાત્માને જે વસ્ત્ર અલંકારો ધરાવ્યા હતા તે પણ અદૃશ્ય થઈ ગયા અને એ ભગવાનની સાથે ભીમનાથને માર્ગે નીકળ્યા. ભગવાન જે ઘોડીમાં છે બેઠા હતા એ ઘોડી પણ ભગવાનને લઈને ચૈતન્ય દિવ્ય થઈ ગઈ હતી, એટલે એ પણ અદૃશ્ય થઈ ગઈ. ઘોડીનો સામાન, ચોકડું, મવડા, પછી રાસ જે કંઈ હોય બધું અદૃશ્ય, અને બધું ભીમનાથને માર્ગે પાછું પ્રગટ થયું. માટે ભગવાન અને ભગવાનને ધરેલા વસ્ત્ર, અલંકાર, સોનું, હીરા, ઘરેણા, અને ભગવાન જે સ્થાનકમાં બેઠા હોય તે સ્થાનક, સિંહાસન, મંદિર, ભગવાન ઘોડીએ બેઠા હોય તો ઘોડી, ભગવાનની આજુબાજુ ઊભેલા ભગવાનના પાર્ષદો, મુક્તો, બ્રહ્મચારીઓ, સંતો, આ ભગવાનને સંબંધને પામેલી ટોટલી સભા આખે આખી દિવ્ય હોય છે અને ચૈતન્યમય જ હોય છે. દેખાતું હોય એને જ આ દેખાય અને સમજાતું હોય એને સમજાય, બાકીનાને માયિક ભાવ મટે નહીં. અને માયિક ભાવ મટે નહીં ત્યાં સુધી કામ ક્રોધ લોભાદિક હટે નહીં, અને એ જાય નહીં ત્યાં સુધી મોક્ષ પણ થાય નહીં. માટે દિવ્ય ભાવ ભગવાનમાં જોવાથી જ ભગવાનના ધારણ કરેલા વસ્ત્ર અલંકારોમાં દિવ્ય ભાવ આવે, પછી ભગવાન બેઠા હોય તે ઘોડી કે સિંહાસનમાં દિવ્ય ભાવ આવે, પછી ભગવાનની અડખે પડખે ઊભેલા સંતો ભક્તો મુક્તોમાં દિવ્ય ભાવ આવે, પછી આખી સભામાં દિવ્ય ભાવ આવે, અને પછી ભગવાનમય દૃષ્ટિ થતા અનંત બ્રહ્માંડમાં દિવ્ય ભાવ આવે, અને પછી એકલા ભગવાન જ અનુભવાય છે એમ જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે એમ આત્માને સ્થિતિ થાય છે. પરંતુ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં જો માયા કલ્પાઈ જાય અને મનુષ્ય બુદ્ધિ થઈ જાય તો જીવને કાળું ધબ અંધારું થઈ જાય છે. પૂર્ણિમાનો ચંદ્રમા હોય અને અમાવાસ્યા જેવો થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહે છે કે ભગવાનના જે ભક્તો હોય એ કોઈ આંખે કાણા હોય, પગે લૂલા હોય, શરીરે કાળા હોય, જાડા હોય, એવા હોય, એમાંય ક્યારેય એમના શરીરમાં માયિક બુદ્ધિ ન કલ્પશો. કેમ જે ભગવાનના ભક્ત આ દેહ છોડે ત્યારે દિવ્ય ભગવાન જેવા જ આકારને પામે છે. માટે કોઈ ભગવાનના ભક્તને વિશે પણ માયિક બુદ્ધિ ન કરાય તો જેને ધ્યાને કરીને ભગવાનનો ભક્ત દિવ્ય ભગવાન જેવા આકારને પામે છે તે પ્રભુને વિશે તો મનુષ્ય બુદ્ધિ કરાય જ કેમ? ભગવાનના ભક્તને વિશે મનુષ્ય બુદ્ધિની ચોખ્ખી ના છે. ભગવાનના ભક્ત તો સર્વે બ્રહ્મની જ મૂર્તિ છે. તાકાત હોય તો માની લો આ વાત. સ્વામિનારાયણના વચનો છે, દિવ્ય વચનો, દિવ્ય દિવ્ય આદેશ, પણ ભીંગડા કાઢી નાખે ઉભા રહે છે. આ પરમ સત્ય હોવા છતાંય અસત્ય દેહમાં અહમ ધારણ કરેલા આપણે પણ જડ જેવા થઈ ગયેલા હોવાથી પરમાત્માના દિવ્ય વચનોને ઝીલી શકીએ એવી આપણામાં ક્ષમતા નથી. ધીસ ઇઝ પ્રોબ્લેમ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અર્થાત ભગવાનના કોઈ પણ અવતાર, રામ કહો, કૃષ્ણ કહો, જ્યારે ધરતી ઉપર પરમાત્માનો અવતાર હોય ત્યારે એ પરમાત્માના સ્વરૂપમાં ક્યારેય માયા ભગવાનના ભક્તોએ કલ્પવી નહીં જોઈએ. 24 તત્વોને ભગવાન અંગીકાર કરીને સેમ ટુ સેમ મનુષ્ય જેવા જ બેઠા હોય તો પણ તે મનુષ્ય નથી. આ વાતને સમજાવવા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 2 વાર ભાગવતજીનો ભગવાન કૃષ્ણ પોતે ભૂમા પુરુષ પાસે જાય છે આ દાખલો આપ્યો બ્રાહ્મણના પુત્રને બચાવવા. ત્યારે ભગવાનની સાથે જે લાકડાનો રથ અને આડચામના ઘોડા એ બધા દિવ્ય થઈ ગયા હતા, અને મહાતમ જે સામ્ય અવસ્થારૂપ માયા કે જેમાં 10,000 સૂર્યના જેવા પ્રકાશવાળું સુદર્શન ચક્ર પણ ડૂભાણા જેવું થઈ જાય એમાં ભગવાન હોંહરા ગયા, અને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણનો બાળક લાવ્યા અને હોંહરવા પાસે આવ્યા. તોય પણ એ લાકડાનો રથ, એ હાડચામના ઘોડા, એ બધા એવા ને એવા જ્ઞાની એવા એને એવા પાછા આવ્યા. નહીતર હકીકત એ છે કે ભગવાનની જે ગાઢ માયા એની સંસર્ગમાં કોઈ પણ જઈ શકે નહીં, એ બધાએ અંધારામાં લઈ થઈ જાય. એ મોટો બ્લેક હોલ છે. હા, એમાં જબરજસ્ત સૂર્ય પ્રવેશે તો પણ પરમાણુ થઈ જાય, એ માયા છે. પણ ભગવાન માયાતીત છે, ભલે મનુષ્ય જેવા દેખાય તો પણ, અને ભગવાનના ભક્તો પણ ભલે મનુષ્ય જેવા દેખાય તો પણ એ માયાતીત છે. અને ભગવાન અને ભગવાનના ભક્તના સંબંધે કરોડોના કલ્યાણ થાય છે, માટે ભગવાન અને ભગવાનના ભક્ત દિવ્ય છે અને મોક્ષના દાતા છે અને કલ્યાણના કર્તા છે. માટે એમાં દિવ્ય બુદ્ધિ કરો, જ્યારે કરશો ત્યારે ભવસાગર તરશો. દિવ્ય બુદ્ધિ થઈ એટલે પૂરું થયું, દિવ્ય બુદ્ધિ ના થાય ત્યાં સુધી અધૂરું જાણજો. ભલે ગમે એટલો ધર્મ પાળો, હાથવાર પાણી ગળીને પીવો, લહણ ડુંગળીથી 1000 ગૌ છેટાર્યો, પણ નાના મોટા કર્મકાંડ ધર્મ નિયમને બધું કથા વાર્તાને 5 આરતી હળિયું કાઢીને ભલે કરો અને પ્રદિક્ષિણામાં એવા દોડતા હોય બીજાને આટીયા ચડાવીને પાડી દેતા હો, તો પણ ભગવાનને ભગવાનના ભક્તમાં દિવ્ય મતિ આવ્યા વિના દિવ્ય ગતિ થતી નથી. પ્લીઝ દિવ્ય મતિ કરજો. વાલા ભક્તો, 5 દિવસ વધારે સત્સંગ કરીને પણ ભગવાનના સ્વરૂપની ને ભગવાનના ભક્તના સ્વરૂપની નિષ્ઠા જેમ છે એમ દ્રઢ કરો, મોક્ષ થશે. એમાં એક વાતનો ખ્યાલ રાખજો, ભગવાન એક છે અને ભક્તો અનેક છે. ભગવાન સિવાય બીજો કોઈ આરો કિનારો નથી, પણ એક ભક્તમાં દિવ્ય બુદ્ધિ ન થઈ શકે તો બીજા ભક્તમાં કરી શકાય છે. ભક્ત ઘણાય છે, ભગવાન એક છે. ભગવાન પાસે જવાના દરવાજા એટલે ભગવાનના સંતો અને ભક્તો. જ્યાં સંતો સારા અને ભક્તો સારા દેખાય ત્યાંથી ભગવાનમાં પ્રવેશ કરો, એ ભગવાનમાં પ્રવેશ કરવાના રસ્તાઓ છે. એમ ન માનશો કે અમારા ગુરુ જ હારા છે, બાકી બધા નથી હારા. સંપ્રદાયમાં ઘણાય સાધુઓ મહાન વિદ્યમાન છે. જ્યાં તમને દિવ્યમતી થાય ત્યાં દિવ્યમતી કરી તે સંત તે ભક્ત દ્વારા ભગવાન પુરુષોત્તમને પામો. ઘણી વખત માણસને આંધળું અનુકરણ થઈ જાય છે. ગુરુઓ એમ માને છે કે મને જે માને છે એ જ અક્ષરધામમાં જાય છે. શિષ્યો એમ માને છે કે અમારા ગુરુ જ એક ભગવાનના સાચા સંત છે, એને જે સેવશે એ જ ભગવાનને પામશે, બાકીના બધાએ નરકમાં જવાના. એટલે આવી બધી ગાંડપણની વાતો કદી કરશો નહીં. સ્વામિનારાયણ ભગવાન છે, અનંત એણે અવતાર લીધા છે, લેશે. અનંત અવતારે એ અનંતના કલ્યાણ કરે છે અને એ પરમાત્મા અનંત મુક્તોને ધરતી ઉપર અનંત કાળ સુધી કહેતા પૃથ્વી રહે ત્યાં સુધી એમ નામ રાખે છે, મોકલે છે અને એને દ્વારા અનેક જીવાત્માઓને પોતાની મૂર્તિનો આનંદ આપે છે, પોતા તરફ ખેંચે છે અને કલ્યાણ કરે છે. આ એકદમ પરમ સત્યને તમે બધા સમજી રાખજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગડબડ ઊભી ન થાય. ગડબડ ઊભી ન થાય એની વ્યવસ્થિત સાવધાની રાખજો. કેમ જે સ્વામિનારાયણ એક જ પરમાત્મા છે, પરંતુ સંત અને મુક્ત અને ભક્ત એક જ નથી, અનેક છે. ભગવાનને પામવાના રસ્તા અનેક છે અને એ ભગવાન આવી રીતે સદા સાકાર દિવ્ય નરાકૃતિ નાથજી. પ્રેમાનંદ સ્વામીની આ પંક્તિ વાલા ભક્તો વ્યવસ્થિત સમજો, ધ્યાનમાં ધારો, આજની વાતને બરોબર વાગોળજો. ભગવાન સાકાર કેમ છે, નિરાકાર કેમ છે, ભગવાન નરાકૃતિ કેવા હોય અને નરાકૃતિ હોવા છતાં દિવ્ય કેવા હોય, અને એ ભગવાન અને એનો પ્રકાશ, આત્મા અને ભગવાન એમાં ફરક શું હોય, આત્મા ભગવાનને ધ્યાને કરીને ભગવાન જેવા આકારને કેમ પામે છે અને ભગવાન સાથે આત્મા કેમ રહે છે, ભગવાનનું સુખ કેમ પામે છે અને આત્મા દેવ કે ઈશ્વર સાથી થાય છે, આ બધી વાત આજની વાતમાં આવી ગઈ છે. એટલા માટે આજની આ વાત બધા વાલા ભક્તો ખૂબ મનન કરજો.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી
સ્વામી મહારાજ.